તારીખ 22/4/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના ત્રીજા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 37.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ત્રીજો અધિકાર સારિત્રમોથી જીવને દુઃખ થાય છે, કેવા કેવા પરિણામ કરતા દુઃખ થાય છે, એમાં ચારિત્રમોના કષાયોનું વર્ણન કરે છે. આનું 58 ક્રોધ માન માયા લોભ એ મુખ્ય છે. પછી 9 કષાયના પરિણામમાં હાસ્ય પરિણામ લીધું અને કલ્પના કરીને જીવ હસે છે, રાજી થાય છે, ખુશી થાય છે. વાસ્તવમાં એ ત્યાં પણ જીવને આકુલતા થતી હોય છે. પછી રતિનો કષાય લીધો કે કોઈ પણ પદાર્થમાં ઇષ્ટપણું માનીને, એટલે ગમવાપણું માનીને જીવને આસક્તિ થાય છે અને એ આસક્તિ થતાં પણ એ દુઃખી થાય છે, કેમ કે એને વિયોગ થવાનો પણ એમાં ભય હોય જ છે. હવે અરતિનો કષાય, જ્યારે અરતિનો કષાય ઉગે ત્યારે તે અનિષ્ટ વસ્તુનો સંયોગ પામી મહાવ્યાકુળ થાય છે. અનિષ્ટનો સંયોગ થયો તે પોતાને ગમતો નથી. જ્યારે અરતિનો કષાય હોય ત્યારે સંયોગમાં અણગમોના પરિણામ હોય છે અને એ તો ચોખ્ખે ચોખ્ખા આકુળતાના જ પરિણામ છે. એ પીડા સહન ન થવાથી તેનો વિયોગ કરવા માટે તરફડે છે અને અનિષ્ટ સંયોગને છોડવા માટે ઉપાય કરે છે. એના માટે ઘણી આકુળતા કરે છે, તેથી તે દુઃખ જ છે અને એ તો પ્રત્યક્ષ દુઃખ છે. એમાં તો કાંઈ બીજો વિકલ્પનો પણ અવકાશ નથી. જ્યારે શોક નો કષાય ઉભજે, હા, ભવિષ્યમાં પણ એનાથી કર્મ તો એવું જ બંધાય, અનિષ્ટ સંયોગનું જ કર્મ બંધાય અથવા ઇષ્ટ વિયોગનું કર્મ બંધાય અને પાછો અણગમો થઈને ત્યાં પણ દુઃખી થાય. હા, શરત એટલી કે જો વચ્ચે ભેદ જ્ઞાન કરીને આત્મજ્ઞાન પ્રગટ કરે તો એ બાંધેલા કર્મનો ઉદય આવે ત્યારે પણ દુઃખી થાય નહીં. દુઃખ થાય એવા કર્મનું બંધન કર્યું હોય તો પણ જો દુઃખી ન થવું હોય તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. આ સીધી વાત છે, નહીતર દુઃખી થવું જ પડશે, એમાં બીજો કોઈ ઉપાય નથી. પોતાના પરિણામને, દુઃખી થતા એવા પોતાના પરિણામને પોતે પણ રોકી શકશે નહીં, એ હાલત થાય. ફરીથી હા, એ જ મળે, એનાથી એવું જ કર્મ બંધાય, એવું જ કર્મ બંધાય. બીજા પ્રકારનું ન બંધાય પણ એવા જ પ્રકારનું બંધાય, એટલે પાછું એવું એથી વધારે પણ દુઃખ થાય. વધારે કર્મ બંધાય ને વધારે પણ દુઃખ થાય. અહીંયા નારકીમાં જવાના પરિણામ કરે ત્યારે એટલું દુઃખ ન લાગે, પણ એના ફળમાં નારકીમાં જાય ત્યારે ઘણો દુઃખી થાય, એમ પણ બને. આ પદાર્થ મને ન હો એમ અણગમો, આ પદાર્થનો સંયોગ મને ન હો, એનો અર્થ કે એ પદાર્થ મને જ્ઞાનમાં પણ ન હો, એટલે કે એ પદાર્થ સંબંધીનું મને જ્ઞાન પણ ન હો, એટલે જ્ઞાન ન હો એટલે જ્ઞાન સ્વરૂપી હું પણ ન હો. આમ પોતાનો અભાવ ચિંતવે છે, પોતાના અભાવને જીવ વધારે ને વધારે દ્રઢ કરે છે. એક તો મિથ્યાત્મમાં પોતાનો અભાવ છે, આમાં વિશેષપણે પોતાનો અભાવ કરે છે. શું પછી એવા જ સંયોગો એને મળે, જ્યાં એ ગમો અણગમો કરે છે ત્યાંથી વધારે તકલીફ થાય, વધારે દુખી થાય એવા કર્મો બાંધે છે ભવિષ્યમાં. માટે વિતરાગ થવાનો ઉપદેશ શ્રી ગુરુ કરે છે. ભગવાને પણ કહ્યું, જુઓ અમે વિતરાગ થયા છે, તમે પણ વિતરાગ થાઓ તો સુખી થાઓ. જ્યાં સુધી તમે રાગી દ્વેષી રહેશો ત્યાં સુધી દુઃખ દુઃખને દુઃખ જ છે, એકાંતે દુઃખ છે એમ કેવું છે. ધારાવાહી પોતાનો નિષેધ કરે છે અને ધારાવાહી ઘણા માઠા કર્મ બાંધે છે. કેવા? ઘણા માઠા કર્મ બાંધે છે. સ્વરૂપ નો નિષેધ કરે છે એટલે સિદ્ધ પદ નો પરમાત્મા નો નિષેધ કરે છે, નિજ પરમાત્મા નો નિષેધ કરે છે એટલે પર પરમાત્મા નો પણ નિષેધ કરે છે. બધા નો એમાં અપરાધ આવી જાય છે, કેમ કે એમની આજ્ઞા વિરુદ્ધ જાય છે, એમની આજ્ઞા વિરુદ્ધ ચાલે છે, એમની આજ્ઞા ઉપર પગ દે છે. એટલે તો કૃપાળુદેવે એ વાત કરી કે આ વાત સાંભળ્યા પછી એની સમજણ હોય તો એના સંસારના પરિણામ તો નિરસ ને ઢીલા થયા વગર રહે નહીં, કેમ કે નુકસાન છે એમાં, અનિવાર્યપણે થઈ જાય. પણ રસે કરીને કરે અને ઉપયોગ ન રાખે, જાગૃતિ ન રાખે, અણઉપયોગે કરે તો પ્રત્યક્ષપણે પોતાને ભાવ ભ્રમણનો ભય નથી અને પ્રત્યક્ષ પ્રમાણે પ્રત્યક્ષપણે જીનાજ્ઞા ઉપર પગ દઈને ચાલવું છે અને એને તો કોઈ છોડાવનાર નથી, પછી એને કોઈ છોડાવનાર નથી. જીનોપદેશ મળ્યા પછી પણ જો એને ગણકારવો ન હોય, એને ગાંઠવો ન હોય, શું તો પછી એને કોઈ છોડાવનાર નથી. આ સીધી વાત છે. પછી તો પછી બધો પૂરો અપરાધ છે, અધૂરો અપરાધ પછી નથી, પૂરો અપરાધ છે. શું માટે એક વર્ષ એક વખત તો શુદ્ધ અંતકરણથી દ્રઢ નિર્ધાર કરવો કે મારે પરિપૂર્ણ શુદ્ધ થવું છે, એક દોષનો કણ પણ મારે ન જોઈએ. એવું 9 કોટીએ અંદરમાં નિર્ધાર થયા વિના શું સાચી જે પરિણામની જે શૃંખલા છે સત્ય તરફની એ શરૂ થાય નહીં, કોઈ રીતે શરૂ ન થાય. કારણ વગર અનર્થ દંડ કહે છે શાસ્ત્રમાં, એને અનર્થ દંડ કહે છે. એને કઈ પ્રયોજન નથી, પણ અમથો અમથો રાગ દ્વેષ કર્યા કરે કોક ના સંબંધમાં. મુસલમાનને માર્યા તો મારવા જ જોઈએ? ભાઈ મુસલમાન નથી, આત્મા છે બધા. કોઈ મુસલમાને નથી ને કોઈ હિન્દુએ નથી, બધા ઘટ ઘટ અંતર જિનબ છે, ઘટ ઘટ અંતર જૈન. આમ છે, અમથો અમથો શું કેવો? હા, જૈન ધર્મ ની અનંતી સહિષ્ણુતા છે, થોડી નહીં પણ અનંતી. માત્ર મનુષ્ય પ્રત્યેની વાત નથી, એક ઇન્દ્રિય ના પ્રાણી ને પણ દુઃખ ન હો, કરવું કરાવવું અનુમોદવું મનથી વચનથી ને આયાથી નવ કોટી કરતો જ આવે છે. અને પોતાનો નિષેધ કરે છે એટલે ભગવાન આત્માનો નિષેધ કરે છે, ભગવાનનો નિષેધ કરે છે. શું આમ જો પ્રતિમાને એક પગ અડી જાય ને તો અરે 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 આપણો પગનો અંગૂઠો અડી ગયો. ના, એ પોતાના ભગવાનને લાત મારે છે. જીન પ્રતિમા જ છે, જેટલો દેહ છે દેહાકારે સાક્ષાત જીન પ્રતિમા સિદ્ધ પ્રતિમા જ છે, એને લાત મારે છે એમ છે. એટલો નિષેધ મિથ્યાત્મામાં આવે છે. મિથ્યાત્મની ગંભીરતા ન સમજાય ત્યાં સુધી એનો ભય લાગે નહીં, ત્યાં સુધી એના ફળનો ભય લાગે નહીં. અનંતા નિગુદના ભાવ પીડ્યા છે એટલે કઈ જેવી તેવી વાત છે. અપરાધ પણ એટલો મોટો છે તો ગુરુદેવ તો બહુ ફોડ પાડીને કહેતા કે અહીંયા કાંઈ કાકડીના ચોરને ફાંસીની સજા નથી દેવાતી. કાકડી ચોરી હોય બેચારાના નહીં, એને કઈ ફાંસી દે તો લૌકિકમાં પણ એમ કે ભાઈ અપરાધના પ્રમાણમાં સજા હોય ને, કઈ કાકડીના ચોરને ફાંસીની સજા હોય. એમાં મિથ્યાત્મા જાણે કઈ અપરાધ જ કરતો નથી, ખાઈ પીને લહેર કરે છે એટલે મિથ્યાત્મા જાણે કઈ અપરાધ જ કરતો નથી. અને નિગોદમાં કેમ જાતો હશે જીવ? ભાઈ પોતાના ભગવાન આત્માને લાત મારે છે, બહુ મોટો અપરાધ છે. અને એના ફળમાં અમસ્તો અમસ્તો કઈ નિગોદમાં જતો નથી. કુદરતને ત્યાં ન્યાયનો કાંટો ખરાબ થયો કદી ખરાબ થતો નથી. દુનિયાના કાંટા ખરાબ થાય ને કુદરતનો ન્યાયનો કાંટો ક્યાંય ખરાબ થતો નથી. એ તો બરાબર જેવો અપરાધ એવું ફળ, જેવો અપરાધ એવું ફળ. ગંભીરતા ભાસવી જોઈએ, ખરી વાત એ છે. ગંભીરતા ભાસવી જોઈએ. ધારાવાહી વિકલ્પ ચાલે છે ને, ધારાવાહી વિકલ્પ ચાલે છે. સાવધાન નથી, સ્વરૂપમાં સાવધાન નથી ને પરમાં પૂરેપૂરો સાવધાન છે, સંયોગમાં પૂરેપૂરો સાવધાન છે. જ્યારે શોક નો કષાય ઉપજે ત્યારે ઈષ્ટ વિયોગ અથવા અનિષ્ટ નો સંયોગ થતા અતિ વ્યાકુળ બનીને દુખી થાય છે. જ્યારે શોક નો કુશાય ઉપજે ત્યારે એને ઈષ્ટ નો વિયોગ અથવા અનિષ્ટ નો સંયોગ થાય ત્યારે વ્યાકુળતા વધી જાય છે, દુઃખ વધી જાય છે. અને એ દુઃખ વધતા રડવા લાગે, પોકાર કરવા માંડે એટલે રાડો પાડવા માંડે, રાડો પાડીને રડે. શું રડે? અને રાડો પાડીને રડે ત્યારે દુઃખ વધી ગયું હોય એને. શું પોકાર કરે અને અસાવધાન બની પોતાના અંગનો ઘાત કરીને મરણ પણ પામે, પોતાના અંગો કાપવા માંડે કા મરણ આપઘાત કરે, પણ તેથી કાંઈ સિદ્ધિ થતી નથી. તેથી કાંઈ બીજા સંયોગોમાં ફેરફાર થઈ જાય એમ છે નહીં, તેથી કાંઈ લાભ થવાનો નથી, માત્ર પોતે જ મહાદુખી થાય છે. પછી ભય લે છે. જ્યારે ભયનો કષાય ઉપજે ત્યારે કોઈ અન્યના ઈષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગના કારણો જાણીને ડરવા લાગે. શું? જ્યારે ભય નામનો નો કુશાય ઉપજે ત્યારે કોઈ અન્યના ઈષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગના કારણો જાણીને પણ ડરવા લાગે. બીજાને હોય તો તે કોક મરી જાય તો એને બીક લાગે, કોકનું મળદું જોવે તો બીક લાગે. શું? કોઈને મારે ત્યાં બીક લાગે. બીજાના કારણોથી પણ એને ભય થાય, પોતાનાથી તો ભય થાય જ. શું? ડરવા લાગે, અતિ વિમળ બનીને ત્યાંથી ભાગે અને મારામારી થતી હોય, ઉલડ ફાટી નીકળી હોય તોય ભય થાય ને ભાગે, કોણ મરી ગયું, શું થયું, આ બોમ્બ થઈ ફૂટી ગયો, ભાગે છે કે નહીં ઉલડે. અતિ વિહળ બની ત્યાંથી ભાગે, છુપાઈ જાય અથવા શિથિલ થઈ જાય, છુપાઈ જાય અથવા શિથિલ થઈ જાય. સંતાઈ જાય અથવા મૃગ ધ્રુજવા માંડે, શિથિલ થઈ જાય એટલે ધ્રુજવા માંડે, ભયથી ભયાન્વિત થઈને ઢીલો પડી જાય. અરે રે શું થશે, અરે રે શું થશે. દુઃખ થવાના જ ઠેકાણે પ્રાપ્ત થાય, દુઃખ થવાના જ ઠેકાણે પ્રાપ્ત થાય અથવા મરણ પામે, અને પોતાને દુઃખ થાય એવું બધું બને અથવા મરણ પણ પામે. મરણ પામ્યા પહેલા એનો ભય પણ થાય, તેથી એ ભય નો કસાય, ભય નો કસાય પણ દુઃખરૂપ જ છે, એ પણ દુઃખનું જ કારણ છે. ભય તો પ્રત્યક્ષ છે, અનિત્યતાનો ભય, અશરણતાનો ભય. કોઈ શરણ નથી તો ખ્યાલ છે, કોઈ બચાવી શકે એવું નથી. રોગ થાય, ગમે તે પીડા થાય, પરક્ષા ભય, એ ભય તો જીવને ચાલુ જ છે. સંસારી મિથ્યા દ્રષ્ટિ જીવને ભય તો ચાલુ ચાલુ ને ચાલુ જ રહીએ છે, પરિણતિ થઈ જાય છે. કેમ કે એને એક ખ્યાલમાં તો વાત આવી ગઈ છે કે આમાં કાંઈ આપણને કોઈ બચાવી શકે એવું છે નહીં જગતમાં, ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. જ્યારે જુગુપ્સાનો કસાય ઉપજે ત્યારે અનિષ્ટ વસ્તુની ઘૃણા કરે. આમ તો રાગ દ્વેષના જ બધા ભેદો છે, પણ દ્વેષના ભેદો ચાલ્યા આવે છે. અરતિ, શોક, ભય, જુગુપ્સા એ બધા ચારે ચાર. જુગુપ્સા એટલે ઘૃણા, દુર્ગંછા થવી. શું? જ્યારે જુગુપ્સાનો કસાય ઉપજે ત્યારે અનિષ્ટ વસ્તુની ઘૃણા કરે. જેનો સંયોગ થયો તેનાથી પોતે ઘૃણા કરીને ભાગવા ઈચ્છે. જેનો સંયોગ થયો તેનાથી તો પોતે ઘૃણા કરીને ભાગવા ઈચ્છે, તેને દૂર કરવા ઈચ્છે. શું? જેનાથી અણગમો બહુ વધી જાય, ઘૃણામાં બહુ અણગમો વધી જાય, ત્યાં તો કાંઈ એને કાઢવા ઈચ્છે ને કાંક પોતે ભાગી જાય ત્યાંથી. જેમ કે આ દુર્ગંધ હોય છે બહુ, તો કાં તો એ દુર્ગંધને દૂર કરવાનો જલ્દી પ્રયત્ન કરે ને કાં તો પોતે ત્યાંથી ભાગવા માંડે. અને ખેદખીન બની મહાદુખી થાય, તેથી એ જુગુપ્સાનો કસાય પણ દુઃખરૂપ જ છે, એ પણ પ્રત્યક્ષ આકુળતા જ વેદાય છે એની અંદર. એ અનુભવ ગોચર બધા કસાયો તો જીવને બધા અનેક પ્રકારના થાય છે, એટલે અનુભવથી પણ એ મુખ્યપણે સમજવા જોઈએ. અહીંયા તો એની વ્યાખ્યા કરે છે શાસ્ત્રકાર, પણ પોતાના અનુભવથી એને સમજી લેવા જોઈએ. વેદ લે છે કે જ્યારે ત્રણ પ્રકારના વેદનો કસાય ઉપજે ત્યારે કામ ઉપજે છે. ત્યાં પુરુષ વેદથી સ્ત્રી સહિત રમવાની, સ્ત્રી વેદથી પુરુષ સહિત રમવાની અને નપુસક વેદથી બંનેની સાથે રમવાની ઈચ્છા થાય છે. એ વડે જીવ અતિ વ્યાકુળ થાય છે, એમાં ઘણી વ્યાકુળતા થાય છે, આતાપ ઉપજે છે એટલે ઘણો તપ્તાયમાન થાય છે, સંતાપ ઘણો થાય છે, નિર્લજ્જ થાય છે, ધન પણ ખર્ચે છે, અપયશને પણ ગણતો નથી, જગતમાં અપકીર્તિ થાય એને પણ ગણતો નથી, અને પરંપરા એ દુઃખી થાય છે તથા દંડાધિક પણ એને થાય છે. લૌકિક મર્યાદા બહાર જાય તો એને લોકમાં દંડ પણ આપે છે, રાજમાં દંડ પણ આપે છે, તેને પણ ગણતો નથી. અને આ બધી વાતોને અવગણે એટલો તીવ્ર કસાય ત્યાં ઉપજે છે. કામ પીડાથી બહારો બની જાય છે, મરણ પામે છે, સાવરો બની જાય છે એટલે પાગલ જેવો થઈ જાય છે એમ કે છે, અને ક્યાંક મરણ પણ પામે છે અથવા મરણને પણ ગણતો નથી. આમાં આનું તો દ્રષ્ટાંત આવે છે, પેલા અન્ય મતમાં તો દ્રષ્ટાંત આવે છે. આંધળા આંખ ફોડે છે ને પોતાની, બિલ્વ મંગળ ને સુરદાસ, સુરદાસ કે છે, ત્યારથી તો બધા આંધળા ને સુરદાસ કહેવાય છે એમના દ્રષ્ટાંત થી. તો કોઈ વિષયને ત્યાં છુપાઈને જવું હોય છે તો સર્પ લટકતો હોય છે, ખબર નથી રહેતી કે આ દોરડું છે કે સર્પ છે, સર્પને પકડે છે. આ મરણ પામે છે એટલે કેટલો મરણ પામે છે, શું રસ ગ્રંથોમાં કામજન્ય 10 પ્રકારની અવસ્થાઓ કહી છે, ત્યાં કામીનું બાવરા બની જવું, મરણ થવું પણ લખ્યું છે, પાગલ જેવો થઈ જાય અથવા મૃત્યુ પણ સ્વીકારી લઈએ. વૈદિક શાસ્ત્રોમાં જ્વરના ભેદોમાં એક કામજ્વરનું પણ, કામજ્વર પણ મરણનું કારણ કહ્યો છે. ઠીક, રસ શાસ્ત્રો પણ વાંચ્યા છે અને વૈદિક શાસ્ત્રો પણ વાંચ્યા છે ટોડરમલજીએ. શું કામજ્વર થાય તો મરી જાય, તાવ આવે એને. શું કામ વડે મરણ પર્યંતના દુઃખો થતા પ્રત્યક્ષ જોવામાં આવે છે. કામાંધને કાંઈ વિચાર જ રહેતો નથી, બધા વિવેક ખોઈ બેસે છે, વિચાર વિવેક ખોઈ બેસે છે, પાગલ જેવો થઈ જાય છે, કાંઈ વિચાર રહેતો નથી. પિતા પુત્રી મનુષ્ય કે તિર્યંચણી ઇત્યાદિથી પણ તે રમવા લાગી જાય છે, એવી કામની પીડા છે તે મહાદુઃખરૂપ છે. અને જગતમાં અનેક પ્રકારના આવા અવિવેકથી પ્રસંગો બને છે, એ પણ કામમાં કામથી કેટલો જીવ દુઃખી છે એનો એ પ્રત્યક્ષ પુરાવો છે. એ પ્રમાણે કષાયો અથવા નો કષાયો વડે અવસ્થાઓ થાય છે, એ પ્રમાણે કષાય અને નો કષાયના પરિણામથી જીવની આવી આવી અવસ્થાઓ થાય છે. અહીં એમ વિચાર થાય છે કે જો એ અવસ્થાઓમાં જીવ ન પ્રવર્તે તો એ ક્રોધાદિક પીડા કરે છે. એ જ અવસ્થાઓમાં જીવ ન પ્રવર્તે તો એને અવસ્થાની ક્રોધાદિક કષાયોની પીડા થાય છે, તથા જો એ અવસ્થાઓમાં પ્રવર્તે તો મરણ પર્યંત પણ કષ્ટ થાય છે. પછી તો એકે બાજુ જઈ શકે નહીં, ન એને છોડી શકે, કરે તો દુઃખ, ન કરે તો પણ દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. હવે મરણ પર્યંત કષ્ટ તો સંસારી જીવ કબૂલ કરે છે, પણ ક્રોધાદિકની પીડા સહન કરવી કબૂલ કરતો નથી. મરણની પીડા, સાતાની પીડા, એ બધી પીડા સહન કરે, પણ એને કષાયની પીડા સહન થતી નથી. તેથી અહીંયા એવો નિશ્ચય થાય છે કે મરણાદિકથી પણ એ કષાયોની પીડા અધિક છે. આમ ખબર ન પડે, બહારમાં નથી એટલે, પણ ખરેખર અંદરમાં એ પીડા ઘણી છે, એટલે મરણ પસંદ કરે છે પણ પીડા સહન કરવા માંગતો નથી. જ્યારે તેને કષાયનો ઉદય થાય ત્યારે તેનાથી કષાય કર્યા વિના રહ્યું જાતું નથી, કરી જ લઈએ, કયા વગર એ રહી શકતો, કષાયમાં પરિણમી જ જાય છે, એટલો એ અનિવાર્ય પરિસ્થિતિ એની ઊભી થાય છે. પોતાના પરિણામને પોતે કંટ્રોલ કરી શકતો નથી. કષાયના બાહ્ય કારણો મળે તો તેના આશરે કષાય કરે, કષાયના બાહ્ય કારણો મળે તો તેના આશરે કષાય કરે, અને ન મળે તો પોતે જાતે જ કારણ બનાવે, ઉપસ્થિત કરે. કાં તો એને એવા સંયોગ વિયોગ મળી જાય, અને કાં તો પોતે નવું ઉપાસન કરે, આમ કરો ને તેમ કરો, પણ એની પીડા એ સહન કરી શકતો નથી. એક સમ્ય જ્ઞાન અવસ્થામાં જ આ પરિણામોને સંયમિત કરી શકાય છે, મર્યાદામાં લાવી શકાય છે, અથવા એનો ક્ષય કરી શકાય છે, અથવા ઉપશમ કરી શકાય છે, એને શાંત કરી શકાય છે. સમ્ય જ્ઞાન સિવાયનો કોઈ બીજો ઉપાય નથી. એટલે સમ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરવી ઘટે છે. જ્યાં સુધી સમ્ય જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કશાય પરિણામ થાય અને એને દબાવવા, એને નિરસ કરવા હોય, ઉપશમિત કરવા હોય તો એનું સીધું અવલોકન કરવું, તો એ વખતે નીચે ગયા વગર રહેશે નહીં. એમ જ્ઞાન જ સાધન છે. કાં તો જ્ઞાનથી અવલોકન કરે અને ભેદ જ્ઞાનથી આગળ વધીને સમ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરે, એક જ ઉપાય છે. કાં તો પોતે જ એને નવા કારણ ઉભા કરે છે. જેમ વ્યાપાર આદિ કશાયના કારણો ન હોય તો જુગાર આદિ ખેલવા જાય, શું સાંજે ઓફિસ ટાઈમ પૂરો થઈ જાય તો ક્લબમાં જવાનું શરૂ કરે, એને ક્યાં કોઈ બોલાવે છે, આથે કરીને જાય, સિનેમા જોવા જાય, ક્લબમાં જાય, કાંઈ ને કાંઈ મનોરંજનના સાધન પકડે એટલે નવા કશાય એને ઊભા થાય. ક્રોધાદિના કારણરૂપ અન્ય અનેક, ક્રોધાદિના કારણરૂપ અન્ય અનેક ખેલ તમાશા કરવા, ત્યાં પછી રાગદ્વેષ કરે, એના ખેલ તમાશા જોઈને રાગદ્વેષ કરે. અથવા કોઈ દુષ્ટ કથા કહેવી, સાંભળવી, બધા રાગવર્ધક કથાઓ પણ હોય છે, પછી એવી નવલકથાઓ વાંચે, કાંઈ એવી વાતો થતી હોય ત્યાં જાય, કાંઈ એવા કોઈ રાગવર્ધક, પહેલાં તો બધા ભાટ ચારણ બારોટ બધા આવતા ને, અહીં ગામના તળાવ એ બધું ચાલતું, અત્યારે નથી પણ પહેલાં તો એ બધું ચાલતું, ત્યાં જઈને બેસે, એને જ્યાં રસ પડે ત્યાં જાય. કેવી સાંભળવી ઇત્યાદિ કારણ બનાવે છે, સત્સંગ નથી કરતો એમ કે છે. આવું બધું કશાય વધે એવું કર્યા કરે છે, સત્સંગ કરતો નથી અને કારણ બનાવે છે. કામ ક્રોધાદિ પીડા કરે અને શરીરમાં એ રૂપે કાર્ય કરવાની શક્તિ ન હોય તો ઔષધાદિ અન્ય અનેક ઉપાય કરે અને કામ ક્રોધાદિને સેવવા માટે એની દવાઓ પણ ખાય, સાજો થાય, શું માંદો હોય તો સાજો થાય, સાજો હોય તો વધારે શરીરમાં શક્તિ મળે એવા ખોરાકને દવાઓ લે. એમ છતાં કદાચિત કોઈ પણ કારણ બને જ નહીં તો પોતાના ઉપયોગમાં એ કષાયોના કારણભૂત પદાર્થોનું ચિંતન કરી પોતે જાતે જ કષાયરૂપ પરિણમે, અને એમ છતાં પણ એ કષાયોના નિમિત્તભૂત વિષયો ન મળે તો પોતે કલ્પના કરી કરીને એ રીતે કષાય રૂપ પરિણમે છે અને દુઃખી થાય છે, ચિંતન કરે છે એ વિષયોનું. એ પ્રમાણે આ જીવ કષાય ભાવો વડે પીડિત બનીને મહા દુઃખી થાય છે. વર્તમાનમાં પણ ઘણો દુઃખી થાય છે અને ભવિષ્યમાં દુઃખી થાય એવા માઠા કર્મ, અધોગતિના કર્મ બાંધે છે. બહુ ચોખ્ખું કેટલી વાતો લખી છે, ભેદા પેટા ભેદ કરીને કેટલી કેટલી વાતો લખી છે. વળી જે પ્રયોજન અર્થે કષાય ભાવ થયો છે તે પ્રયોજનની સિદ્ધિ થાય તો જ આ દુઃખ દૂર થઈને મને સુખ થાય એમ વિચારી એ પ્રયોજનની સિદ્ધિ થવા માટે અનેક ઉપાય કરવા તેને તે દુઃખ દૂર થવાના ઉપાય માને છે. જે પ્રયોજનને અર્થે કશા ભાવ થયો હોય તે પ્રયોજનની સિદ્ધિ, હું જેમાં સુખની કલ્પના કરી હોય એ વિષય મેળવવા માટે, એ પદાર્થ મેળવવા માટે સિદ્ધિ થાય તો જ એને દુઃખ દૂર થાય, એની એવી કલ્પના છે, અભિપ્રાય છે, નિર્ધાર છે, નિર્ણય નિશ્ચય, આ મળે તો મને સુખી ને નહીતર હું દુખી, દુઃખ દૂર થઈ મને સુખ થાય એમ વિચારી એવો નિર્ણય કરી એ પ્રયોજનની સિદ્ધિ થવા માટે અનેક ઉપાય કરવા, અનેક ઉપાય કરવા તેને તે દુઃખ દૂર થવાના ઉપાય માને છે. એ જે ઉપાય કરે એને દુઃખ દૂર થવાનો અને સુખ પ્રાપ્તિનો ઉપાય માને છે. એમાં જો કોઈ બાધા કરે તો એના ઉપર દ્વેષ કરે, પોતાને પોતાને જે પ્રકારનો રાગ થયો હોય, જે પદાર્થ જોતો હોય, એ પદાર્થ મેળવવામાં કોઈ બાધા કરે તો એના ઉપર પાછો કસાય ક્રોધાદી કસાય કરે, એના ઉપર દ્વેષ કરે. હવે કસાય ભાવોથી જે દુઃખ થાય છે તે તો સાચું છે, એ કષાય ભાવોથી જીવ દુઃખના પરિણામે પરિણમે છે તે કઈ દુઃખ છે એ ખોટું નથી, દુઃખ છે એ તો હકીકત. જેના કારણે એ દુઃખ થાય છે એ બધી કલ્પના છે, પણ દુઃખ છે એ એક હકીકત છે, આકુલતા છે. પોતે પ્રત્યક્ષ જ દુખી થઈ રહ્યો છે, પરંતુ એ દુઃખ મટવા માટે જે ઉપાય કરે છે તે બધા જુઠ્ઠા છે. નહીતર એમ કે પણ હવે તરસ લાગી અને આકુલતા વધી, પાણી પીધું અને શાંતિ થઈ, ઉપાય જુઠ્ઠો કેવી રીતે કહેવો? તરસ લાગી એટલે પાણી જોઈએ, જો પાણી ન મળે તો દુખી થાય, આકુલતા વધે, અને પાણી પીએ તો એને શાંતિ થાય છે, એનો ઉપાય કેવી રીતે જુઠ્ઠો કહેવો? ભૂખ લાગે, તરસ લાગે, શું તો કે એને શાંતિ કાયમ માટે થતી નથી, થોડીક આકુલતા ઓછી થાય છે પણ કાયમી શાંતિ એમાંથી થતી નથી. શાસ્ત્રમાં તો એવું આવે છે, અત્યાર સુધીમાં તૃષાતુર થઈને કેટલા પાણી પીધા? અનંતા સમુદ્ર ભરાય એટલા પાણી પીધા, એને શાંતિ થઈ નથી. ભૂખ લાગીને કેટલો આહાર લીધો છે? કે મેરુ અનંતા ઉભા કરો એટલા એટલા એને અનંત કાળમાં આહારના કણ લીધા છે, એથી કઈ એને તૃપ્તિ થઈ નથી. એવી વસ્તુ જ નથી જગતમાં, એવી કોઈ વસ્તુ નથી, એવો કોઈ પરમાણુ નથી કે જેનો કોઈ પણ પર્યાયમાં એને ભોગ ઉપભોગ ન કર્યો હોય. પાંચે ઇન્દ્રિયના વિષયમાં બધા પરમાણુ આવી જાય, શું જે રસના હોય એ ગંધના થઈને આવે, ગંધના હોય એ સ્પર્શના થઈને પણ આવે, એવી રીતે કોઈ પરમાણુના કોઈ પ્રકાર બાકી રહ્યા નથી. અનંત પુદ્ગળ પરાવર્તનો થઈ ગયા એ બધા, એને દ્રવ પરાવર્તન કહે છે, પુદ્ગળ પરાવર્તન, અનંતા પુદ્ગળ પરાવર્તનો થઈ ગયા. એવા જીવ દુખી 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 થતો આથડ્યા જ કરે છે, ક્યાંય થરીને ઠામ થાય એવી પરિસ્થિતિ નથી. એને ઠેકાણે લાવવા માટે આ બધી વાત કરે છે. હા, એટલા માટે કહ્યું છે, સકળ જગત છે એથવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દિશા બાકી વાચા જ્ઞાન. જગત એથવત લાગે, જગતના બધા પરમાણુઓ એઠા લાગે, એઠને જોવે છે, જમતો જમતો દ્રશ આવે ને બહાર નીકળી જાય, પછી એને કાંઈ ફરીને મોઢામાં રાખતો નથી, ઘૃણા થાય. પોતે જેને ચાવતો તો એના ઉપર જ ઘૃણા થાય છે. આખા જગતના પરમાણુઓ એવા છે, તને જ્યાં જ્યાં આસક્તિ થાય છે એ બધા પરમાણુઓ એઠવત છે એમ કેવું છે. શું કહ્યું? એ બધા ઉપાય કરે છે તે જુઠ્ઠા છે, તે કેવી રીતે જુઠ્ઠા છે તે અહીં કહીએ છે. કેમ એ જુઠ્ઠા કહીએ છે? એમને અધરથી વાત કરતા નથી, ન્યાયથી વાત કરવામાં આવે છે. ન્યાય, યુક્તિ અને અનુભવ બધું સાથે છે આમાં. જેમ કે ક્રોધમાં અન્યનું બુરું કરવાનો, માનમાં અન્યને હલકો પાડીને પોતે ઊંચો થવાનો, માયામાં છળ પ્રપંચ વડે કાર્ય સિદ્ધ કરવાનો, અને લોભમાં ઈષ્ટ વસ્તુને મેળવવાનો, હાસ્યમાં વિકસિત પ્રફુલ્લિત થવાના કારણો બિના રાખવાનો, બધાય લીધા. રતિમાં ઈષ્ટ વસ્તુનો સંયોગ બન્યો રાખવાનો, અરતિમાં અનિષ્ટ વસ્તુને દૂર કરવાનો, શોકમાં શોકના કારણ મટાડવાનો, ભયમાં ભયના કારણ મટાડવાનો, જુગુપ્સામાં જુગુપ્સાના કારણો દૂર કરવાનો, પુરુષવેદમાં સ્ત્રી સાથે રમવાનો, સ્ત્રીવેદમાં પુરુષ સાથે રમવાનો તથા નપુંસક વેદમાં સ્ત્રી પુરુષ બંનેની સાથે રમવાનો ઉપાય કરે છે, એ પ્રયોજન તેને હોય છે। આ બધા કષાયમાં આવા આવા પ્રકારના એને પ્રયોજન છે। એમાં તો પોતાને જ્યારે પરિણામ થાય ત્યારે એવો જ ભાવ છે કે નહીં, આ અનુભવથી મેળવી અવલોકનથી મેળવી શકે એમ છે કે જ્યારે ક્રોધ થાય ત્યારે કોકનું બુરું કરવું, કોઈનું બુરું કરવું એવા પરિણામ આવ્યા વિના રહેતા નથી। જેના પ્રત્યે ક્રોધ થયો હોય એનું બુરું વાંચે છે, જ્યારે ક્રોધ થાય ત્યારે વિચારી લેવું જોઈએ। એવી જ રીતે માન થાય ત્યારે બીજાને હલકો, પોતાથી બીજાને નીચો અથવા બીજાથી પોતાને ઊંચો દેખાડ્યા વિના તે પ્રકારના પરિણામ એને થયા વિના રે નહીં, માયામાં છળનો ભાવ આવ્યા વિના રે નહીં। આ તો પોતાને પરિણામ થાય ત્યારે એનું અવલોકીને જ્ઞાન કરે તો એમાં એને સમજવું કઈ અઘરું પડે એવું નથી, સહેલાઈથી સમજી શકે છે। એ પ્રકારે જેવા જેવા પરિણામ થાય છે ત્યારે ત્યારે એનો એને તે તે પ્રકારનું પ્રયોજન હોય છે। એ કષાયની સાથે મેળવાળું પ્રયોજન, બાહ્ય લૌકિક પ્રયોજન, શું કષાય અનુસાર બાહ્ય સંયોગ વિયોગ જે પ્રકારે થવાનો એ ઈચ્છે એને એ પોતાનું પ્રયોજન સમજે છે કે મારું અહીંયા પ્રયોજન આ છે। અત્યારે જ્ઞાનીને આ બધું નકામું છે, જેટલા જેટલા અહીંયા પ્રયોજન કે આ એ બધું એ નકામું જોવે છે। કેમ કે પોતે ભિન્ન છે અને સંયોગિક પદાર્થ ભિન્ન છે, જે પદાર્થ ભિન્ન છે એ મને કામમાં આવી શકતા નથી, એનાથી મને સુખે નથી ને દુખે નથી, એટલે એને રાગ કે દ્વેષ બંને કરવાનું કારણ રહેતો નથી। ભાવના આવે છે, સર્વ જીવો આત્મ શાંતિને અને આત્મ કલ્યાણને પામો, ક્યારે પામો કે અત્યારે જ પામો, આ કામ કરી લઉં પછી પામો એમ નહીં, અત્યારે જ પામો, એવી એવી અમર્યાદિત કરુણા, અનંત કરુણા જેને કહેવામાં આવે છે, એવી જ્ઞાનીઓના હૃદયમાં એ કરુણા રહેવાય છે। નાનીને માનની સામે ક્યાં પ્રશ્ન છે, પોતે કોઈ ઊંચો નથી કોઈ નીચો નથી, બધા જ સરખા છે, પછી માન થવાનો ક્યાં પ્રશ્ન છે, સર્વાત્મામાં સમદ્રષ્ટિ છે, બધા જ આત્મામાં સરખી દ્રષ્ટિ છે, બધા ભગવાન આત્મા છે, પછી હું બીજાથી ઊંચો ને બીજા મારાથી નીચા એ પ્રશ્ન રહેતો નથી। આમ છે હા, અને ભૂતગળો બધા જડેશ્વર છે, એનું એનું ઐશ્વર્ય અનંતુ એનામાં છે, સૌ સૌનું ઐશ્વર્ય સૌ સૌમાં છે, આવશે છન્નું ગાથામાં એટલે છે કે બધા પોતપોતાના ઐશ્વર્યથી સંપન્ન છે, હું પણ મારા ઐશ્વર્યથી સંપન્ન છું, પછી કોઈને ઊંચા નીચા કરવાનું માન અપમાનનો ક્યાંય અવકાશ જ છે નહીં, આ ખોટી કલ્પના છે। તેમાં ધર્મજીવ નું તો વિશેષપણે દાસત્વ ઈચ્છીએ છીએ, એમ લીધું છે। હવે એ પ્રયોજનો ની સિદ્ધિ થાય તો કષાય ઉપશમવાથી દુઃખ દૂર થઈ જીવ સુખી થાય, જો એ પ્રયોજનોની સિદ્ધિ થાય તો એ સુખી થાય, પરંતુ એ પ્રયોજનની સિદ્ધિ તેના ઉપર પ્રમાણે કરેલા ઉપાયોને આધીન નથી। ફક્ત ભવિતવ્યને આધીન છે. થવાનું હોય તો થાય, ન થવાનું હોય તો ન થાય. એને કોઈ તો પરાધીન છે, પણ એને તો પોતાને આધીન પણ કરવું છે. આખા જગત ને પોતાને આધીન પરિણામ આવવા છે. કારણ કે અનેકને એ ઉપાયો કરતા જોઈએ છે, પણ તેની સિદ્ધિ થતી નથી. બજારમાં બધા વેપાર કરવા આવે છે, એમાં કોને ઓછા ઓછી કમાણી કરવી છે? કોઈને અધૂરું જોતું નથી, છતાં કોઈને પૂરું મળતું નથી. આ બધાની હાલત છે. કોઈને અધૂરું જોતું નથી અને કોઈને પૂરું મળતું પણ નથી, માટે બધા દુખી છે. પ્રત્યક્ષ જોવામાં આવે છે. વળી એ ઉપાયો બનવા પણ પોતાને આધીન નથી, પરંતુ ભવિતવ્ય આધીન છે. કારણ કે અનેકને એ ઉપાયો કરવાની ઈચ્છા છતાં એક પણ ઉપાય ન બની શકતો હોય એમ પ્રત્યક્ષ જોઈએ છે. પછી તો લોકો સમજે છે, ભાઈ ઘણા ધા ઉદામાં તો ઘણા કરે છે, પણ ક્યાંય એનો પાટો બાજતો નથી. પ્રત્યક્ષ જોવામાં આવે છે. આજકાલ કરોડપતિ માણસ છે, એ કહેતા ભાઈ હું તો એનો ઈ છું કે હું, પણ મને આ ગામમાં થોડા વર્ષ પહેલા કોઈ 1000, 2000, 5000 રૂપિયા વ્યાજે આપતા નહોતા. અત્યારે મારી ખુરશી આગળ બેહાડીને મને મોટા મોટા માન આપે છે, ભાઈ તમે પ્રમુખ સ્થાન સંભાળો, તમે અમારા પ્રમુખ થાઓ, તમે અમારે ત્યાં આગળ આવીને બેસો, તમે આવો તો અમારી શોભા વધે. ઠીક, મારામાં કઈ અક્કલ વધી ગઈ કે શું કહેતા હતા? મારામાં કઈ અક્કલ વધી નથી ગઈ કે એ જ હું છું. ત્યારે જે હતો એ અત્યારે શું કહે? થોડો ટાઈમ જ વચ્ચે ગયો છે, પણ એ કઈ પોતાને આધીન નથી. સંયોગોમાં ફેર પડવો એ કઈ પોતાને આધીન. મિત્રો દુશ્મન થઈ જાય, પાપનો ઉદય હોય ત્યાં મિત્રો દુશ્મન થઈ જાય, પુણ્યનો ઉદય હોય ત્યાં દુશ્મનો મિત્ર થઈને આવે. સામેથી બોલાવવા પડે નહીં, એ તો કુદરતી છે, એને કઈ આધીન નથી. કદાચિત કાકતાલીય ન્યાય અનુસાર, કાકતાલી એટલે કાક એટલે કાગડો, કાગડાને બેસવું અને ડાળને પડવું, એવો તાલ, તાલ એટલે એવો મોકો પ્રસંગ. શું એ કાગડો કઈ ડાળને ન પાડી શકે, ડાળ ઝડી ગઈ હોય, પડવું પડવું થયું હોય, એમાં કાગડો આવીને બે એટલે હલે હલે એટલે એના જ ભારથી તૂટે, કાગડાના ભારથી નહીં પણ ડાળીના પોતાના ભારથી જ તૂટે. ત્યારે એમ કહેવાય કાગડા એ ડાળી પાડી, પણ કાગડા કાગડો શું ડાળી પાડે? કદાચિત કાકતાલીય ન્યાય અનુસાર જેવું પોતાનું પ્રયોજન હોય તેવું જ તે વખતે ભવિતવ્ય એટલે બનવા યોગ્ય હોય, અને તેવો જ ઉપાય બની જાય, અને તેવું સાધન પણ કોઈ મળી જાય, તો તેથી કાર્યની સિદ્ધિ પણ થઈ જાય. આવું પણ બને છે જગતમાં. અને તેથી એ કાર્ય સંબંધી કોઈ કશાયનો ઉપશમ થાય છે, અને ત્યારે એને જે ઈચ્છા કરી હોય અને આકુલતા થઈ હોય એ આકુલતા ઘટે છે. ઉપશમ થાય એટલે અહીંયા ઘટે છે. પરંતુ ત્યાં થંભાવ થતો નથી. શું? પરંતુ ત્યાં થંભાવ થતો નથી. તરસ લાગે, પાણી પીએ, પણ ત્યાંથી કાંઈ અટકતો નથી. વળી બીજી ઈચ્છા થાય, અહીંયા પાણીની ઈચ્છા માંડ મૂટી ત્યાં બીજી થાય, એ મટે ત્યાં ત્રીજી થાય, એમ ને એમ એની વણઝાર ચાલુ ને ચાલુ રહે છે. આકુલતા આકુલતા આકુલતા, આખો દિવસ આકુલતા સિવાય કાંઈ એને થતું નથી. પરંતુ ત્યાં થંભાવ થતો નથી. કારણ જ્યાં, કારણ કે જ્યાં સુધી એ કાર્ય સિદ્ધ ન થયું હોય ત્યાં સુધી તો એ કાર્ય સંબંધી કશાય હતો, પણ જે સમયે કાર્ય સિદ્ધ થયું તે જ સમયે અન્ય કાર્ય સંબંધી પાછો કશાય થઈ જાય છે, એટલે ઈચ્છા થઈ જાય છે. આ વિદ્યા વેદક ભાવની ગાથા છે. સમયસારમાં 216મી નિર્જરા અધિકારની ગાથા છે. વિદ્યા વેદક ભાવને વેદ્ય ભાવ અને વેદવા યોગ્ય ભાવ અને વેદન કરનારો ભાવ બે એક સાથે હોતા નથી, કેમ કે બે પરિણામ તો એક સાથે હોય ને. જ્યારે વેદન કરે છે ત્યારે વેદ્ય ભાવ નથી, વેદાવા યોગ્ય ભાવ હોય ત્યારે વેદક ભાવ નથી. એટલે એને ક્યાંય તૃપ્તિ થતી અશાંતિ અશાંતિ ને અતૃપ્તિ ચાલુ જ રહે છે. એક સમય માત્ર પણ જીવ નિરાકુળ રહેતો નથી સંસારમાં, એક સમય માત્ર પણ જીવ નિરાકુળ અને શાંત રહેતો નથી. આકુળતા આકુળતા એને ત્યાજ કરે છે. જેમ કોઈ ક્રોધ વડે અન્યનું બીરું બુરું ઈચ્છતો હતો, તેનું બુરું થતા પાછો કોઈ અન્ય ઉપર ક્રોધ કરીને તેનું બુરું ઈચ્છવા લાગ્યો, આ ક્રોધની પ્રકૃતિ હોય, એને શું થાય છે? પહેલા જેના ઉપર ક્રોધ કર્યો હોય એનું બુરું થઈ જાય એટલે વળી પાછો બીજાને પકડે, એની પ્રકૃતિ છે. કોકને કોકને પોતે કઈ શાંત રહી શકે નહીં. અથવા જ્યારે થોડી શક્તિ હતી ત્યારે તો તે પોતાથી નાનાઓનું બુરું ઈચ્છતો હતો, નબળાને દબાવતો હતો. ક્રોધ હતો ત્યારે શું છે કે પોતાને આધીન જે હોય, પોતાથી હીનપીણ હોય એના ઉપર ક્રોધ કરે, અને ઘણી થતાં પોતાનાથી મોટાઓનું પણ બુરું ચાહવા લાગ્યો, અને જ્યાં મોટાએ આવી તો મોટા મોટાનું પણ મોટાની સામે પણ ગડબડ કરવા માંડે છે. આ તો પ્રત્યક્ષ છે. એ જ પ્રમાણે માન માયા લોભાદિ વડે જે કાર્ય વિચાર્યું હોય તે સિદ્ધ થતા કોઈ અન્ય કાર્યમાં માનાદિક ઉપજાવી તેને સિદ્ધ કરવાની ઈચ્છા કરવા લાગ્યો. પહેલા એને નાતમાં માન મળતું હતું, હવે આખા શહેરમાં એને માન મેળવવું છે, પછી આખા ઇલાકામાં માન મેળવવું છે, પછી આખા રાજ્યમાં. ભાઈ અમે આ લેવલના સિટી લેવલના માણસ નથી, અમે તો સ્ટેટ લેવલના માણસ છે. પછી કે આખા દેશમાં અમને માન મળવું જોઈએ, પછી કે આખા જગતમાં અમને માન મળવું જોઈએ. આમનામ એ વધતો જ જાય, એની તૃષા કાંઈ છપાત છપાતી નથી. એવી રીતે લોભમાં ગરીબો એમાંથી એમ થાય કે 10,000 મળે ને તો પછી આપણને વાંધો ન આવે, આપણો વેપાર આપણે કરવા માટે કોઈને આપણે પૂછીના પૈસા લેવા જવું ન પડે. એ 10,000 મળે ત્યાં તો લાખની તૈયારી થઈ ગઈ હોય કે લાખ મળે તો સરખો વેપાર થાય, લાખ મળે ત્યાં 10 લાખની ચિંતા ઊભી થઈ જાય, એમને એને કઈ છેડો આવતો નથી. એવી રીતે એ વિશેષ વિશેષ ઈચ્છા કરવા લાગી જાય છે. જ્યારે થોડી શક્તિ હતી ત્યારે નાના નાના કાર્યો કરવા સિદ્ધ કરવા ઈચ્છતો હતો, અને ઘણી શક્તિ થતાં મોટા મોટા કાર્યો સિદ્ધ કરવાનો અભિલાષી થાય છે. પછી મોટા મોટા કામ હાથમાં લઈએ છે, પહેલા નાના કામ હાથમાં લેતો હતો. કષાયોમાં કાર્યનું કોઈ પ્રમાણ હોય તો તે કાર્યની સિદ્ધિ થતાં જીવ સુખી થાય. જો કોઈ કાર્યનું પ્રમાણ હોય ને સુખી થવાતું હોય તો થાય, પણ એમ તો બનતું નથી. પણ પ્રમાણ તો કોઈ છે નહીં. આપણે કહે છે ને ભાઈ, આપણને એક આજીવિકા જેટલું મળી જાય ને, આપણે એક સરખી રીતે જીવી શકીએ એટલું મળે, પણ સરખી રીતનો અર્થ શું, એનું ધોરણ શું, એનું પ્રમાણ શું, એનું સ્તર શું, કે એનું કોઈ સ્તર છે નહીં. 500ની નોકરી વાળો ઘર ચલાવે છે અને 5,000 વાળો એમ કહે છે કે મને તૂટો પડે છે ભાઈ સાહેબ, મારે પૂરું નથી થતું. 10,000 વાળો એમ કહે છે કે મારે તો મોટો ખાડો પડે છે. આનું કોઈ જીવવાનું કોઈ ધોરણ છે? પણ પ્રમાણ તો કોઈ છે નહીં, માત્ર ઈચ્છા જ વધતી જાય છે. જીવને કાંઈ પણ લોભને થોભ નથી. જગતમાં કહેવત છે કે લોભને થોભ નથી, ક્યાંય પણ એનો અટકવાનું છે નહીં. શું થંભાવ નથી, અહીંયા થંભાવ શબ્દ વાપરો છે, પરંતુ ત્યાં થંભાવ થતો નથી. થંભાવ એટલે થોભ, થોભ એટલે અટકવો, ત્રાસ મેળવો છે. લોભને થોભ નથી, થોભ કહો કે થંભાવ કહો, અટકતો નથી કે હવે મારે પૂરું થઈ ગયું એવું નથી. લૌકિકમાં પણ સંતોષ ને ગુણ માન્યો છે. સંતોષ એ નર સદા સુધી કહેવત કરે છે ને, સંતોષ પકડી ગયા. હવે ધંધો ધાપો કઈ કરવું નથી, જેટલું છે એટલું ભલે રહ્યું, આપણે હવે આગળ વધારવું નથી. તો એને આકુલતા ઓછી થાય છે. બાકી ખરો સંતોષ તો એ છે કે પોતાના આત્મિક શાંતિથી સુખી થાય, આત્મ શાંતિથી સુખી થાય ત્યારે એને તૃપ્તિ થાય ને એનું એને પારમાર્થિક સંતોષ કહેવામાં આવે. લૌકિક સંતોષમાં તો એને જાળવવાની પછી પકડ આવે. નવું કમાવવું ન હોય તો કે આને સાચવી રાખો, ગમે એમ કરીને આને સાચવી રાખો તો અહીંયા પકડ આવી જાય. શ્રી આત્માનું શાસનમાં કહ્યું છે કે આત્માનું શાસનના શ્લોકનો આધાર આપ્યો છે. આશા ગર્તઃ પ્રતિપ્રાણી યસ્મિન વિશ્વમનુપમં કશ્ય કિં કિયદ દાયાતિ વ્રથાવો વિશેષિતા. અર્થ, આશારૂપી ખાડો દરેક પ્રાણીને હોય છે. શું? આશારૂપી ખાડો દરેક પ્રાણીને હોય છે. આશારૂપી ખાડો દરેક જીવ આશા, આ તો જગતમાં તો એમ કે આશાના દોરે તો જીવાય છે ભાઈ સાહેબ. આશા ન હોય તો પછી જીવવું મોંઘું પડી જાય. શું? એટલે આશારૂપી ખાડો તો દરેક પ્રાણીને હોય છે. હવે કેવડો મોટો છે કે અનંતાનંદ જીવ છે તે સર્વને આશા છે. તે આશારૂપી કુવો કેવો છે કે તે એક ખાડામાં સમસ્ત લોક અણુ સમાન છે. એક જીવની આશામાં આખો 14 બ્રહ્માંડના ઘરે થઈ જાય તો પણ એને કઈ દેખાય નહીં. અણુ જેવું લાગે, આ તો એક પરમાણુ મને મળ્યું છે, મારે તો આથી અનંત જોઈએ છે અને એમ થાય. એટલી આશા લઈને બેઠો છે. હવે એ આશા કોઈ દી પૂરી થવાની નથી ને એ દુઃખી થતો મટવાનો નથી. આ પરિસ્થિતિ છે. એ આશા અણુ સમાન છે. લોક તો એક જ છે, જે 14 બ્રહ્માંડ છે એ તો એક જ છે. તો હવે અહીં કહો કે કોને કેટલા હિસ્સામાં આવે. એક જીવને આખો લોક જો અનંતમાં ભાગે, અણુ પરમાણુ સમાન હોય તો અનંતા જીવોને આ લોક કેટલામાં ભાગે આવે કે અનંતમાં ભાગે આવે. આ એની મારામારી છે. લ્યો, ઘર્ષણ શેનું છે? ઘર્ષણ ખેંચા ખેંચીનું તો ઘર્ષણ છે. મારે જોઈએ, એ તમારે જોઈએ, એ જ બધાને જોઈએ. વસ્તુ મર્યાદિત છે, જોઈએ છે અમર્યાદિત. એટલે વિતરાગી સંતોએ એમ કર્યું કે જગ કો દે દી જગ કી નિધિયા. અમારે કાંઈ આ જગતમાંથી જોતું નથી. મુમુક્ષુ હતો ત્યારથી એવી રીતે ઉપડ્યો કે મારે હવે આ જગતમાંથી કાંઈ જોતું નથી. એ મુનિ દશામાં સિદ્ધ કરી દેખાડ્યો, જો મારે કાંઈ જોતું નથી, નક્કી વાત છે. તો એને કોઈની સાથે ઘર્ષણ થવાનો પ્રશ્ન રહેતો નથી. કેમ કે એને કઈ જોતું નથી, માટે કઈ ઘર્ષણ થવાનો પ્રશ્ન એને રહેતો નથી. માટે કહો કે કોને કેટલા હિસ્સામાં આવે. માટે તમારી જે આ વિષયની ઈચ્છા છે તે જ વ્રથા છે. તે વ્રથા જ છે, એ મિથ્યા છે, વ્રથા છે, નકામી છે. તમારી આશાનો ખાડો કદી ભરાવાનો નથી. ઈચ્છા પૂર્ણ તો થતી જ નથી. કોઈની પણ ઈચ્છા પૂર્ણ થતી નથી. બતાવો કોઈની ઈચ્છા સંસારીની પૂર્ણ થઈ હોય એવો એક પણ જીવ જોવા મળતો નથી. જેને અઢળક સંપત્તિ છે એમ કહેવાય છે કે એને ખબર નથી એની પાસે કેટલી સંપત્તિ છે. એવા હોય છે ને પૈસાવાળા, તો પણ એની ઈચ્છા બંધ થઈ ગઈ હોય એવું બતાવો કે એવું કઈ બનતું નથી. ઈચ્છા પૂર્ણ તો થતી જ નથી. તેથી કોઈ કાર્ય સિદ્ધ થતા પણ દુઃખ દૂર થતું નથી. ઈચ્છા આકુળતા ઊભી કરે છે, એ આકુળતા એની કદી મટતી નથી. અથવા કોઈ કશાય મટતા તે જ વળ્યા તેને અન્ય કશાય થઈ જાય છે. એક ઈચ્છા મટી ત્યાં બીજી થઈ ગઈ, એક કશાય મટ્યો ત્યાં બીજો કશાય ઉભો બને ઉભો છે ને, જેમ કોઈને મારવા વાળા ઘણા હોય, હવે જ્યારે કોઈ એક તને ન મારે ત્યારે કોઈ અન્ય તને મારવા લાગી જાય, આ ઈચ્છા એને મારે છે એમ કે છે. ઘણા મારવા વાળા હોય, એક ન મારે ત્યાં બીજો મારવાનું શરૂ કરે, બીજો મારતો બંધ થાય ત્યાં ત્રીજો શરૂ કરી દે. આ એવી હાલત છે જીવની, માર ખાધા જ કરે છે એમ કે છે. એમ જીવને દુઃખ આપવા વાળા અનેક કસાયો છે, અનેક કસાયોથી એને માર પડે છે ને દુઃખી થાય છે. જયારે ક્રોધ ન હોય ત્યારે માનાદિક થઈ જાય, જયારે માન ન હોય ત્યારે ક્રોધાદિક થઈ જાય, એ પ્રમાણે કસાયનો સદભાવ રહ્યા જ કરે છે. કોઈ એક સમય પણ જીવ કસાય રહિત હોતો નથી સંસારમાં, કોઈ જીવ એક સમય પણ કસાય વિના હોતો નથી. એક વખત જો એ કસાયને તોડીને નિર્વિકલ્પ દશામાં આવે તો એની સાંકળ તૂટી જાય, એની સાંકળ તૂટી જાય, કસાયની ધારા તૂટી જાય એક વાર. તેથી કોઈ કસાયનું કોઈ કાર્ય સિદ્ધ થતા પણ દુઃખ કેવી રીતે દૂર થાય, કેને દુઃખ દૂર થવાની કોઈ પરિસ્થિતિ નથી. વળી તેનો અભિપ્રાય તો સર્વ કસાયોના સર્વ પ્રયોજનને સિદ્ધ કરવાનો છે. તો અભિપ્રાયમાં તો આ વાત પડી છે. અત્યારે ભલે પ્રયત્ન એક કસાયના વિષયનો કરતો હોય, પણ અભિપ્રાય કેટલો છે? બધા કસાયને આખી દુનિયાને ઘરે લાવવાનો એનો અભિપ્રાય છે. એ અભિપ્રાયનું દુઃખ તો એ નિરંતર એને ધારાવાહી ચાલુ રહી જાય છે. માટે એને આશા ઉપર ચોકડી મૂકી દેવી કે કઈ જગત માંથી જોતું નથી.
ભગવાન.